నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సుమహిస్తాయ స్వానుభూత్యా చకాస్తే శివాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. જીવ અજીવ અધિકાર ચાલે છે એમાં ગાથા 50 થી 55 6 ગાથા એક સાથે લેવામાં આવી અને એના 29 બોલ પૈકી આપણે 23મો બોલ લગભગ પૂરો કરવા આવ્યા છીએ. 23મા બોલની અંદર છેલ્લે આપણે જે વાત કરી તે માગણા સ્થાન પછીથી એ સંકિતના ભેદની વાત કરી કે ક્ષાયિક ઉપશમ કે ક્ષયુપશમ એવા જે સંકિતના ભેદ છે એ પણ જીવમાં નથી, જીવના મૂળ સ્વભાવની અંદર નથી. જીવ તો શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન આત્માને એવા કોઈ ભેદ નથી. એ અભેદ એવો ભગવાન આત્મા જ્યારે અનુભવાય છે એ વખતે અનુભૂતિના કાળે કોઈ ભેદ દેખાતા નથી, કોઈ પર્યાયના કે ગુણના ભેદ દેખાતા નથી, ગુણ ગુણીનો ભેદ પણ એમાં દેખાતો નથી. ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ છે અને એવા પરમાત્મા પદને પર્યાયમાં પ્રાપ્ત કરવા માટે ગુરુદેવે એમ કહ્યું કે એ ધ્રુવ છે, એ ધ્રુવનું લક્ષ કર, ભેદનું લક્ષ છોડી દે, નિમિત્તનું લક્ષ છોડી દે અને ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ છે ત્યાં દ્રષ્ટિ દે અને ત્યાં સ્થિર થા. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 3 એમાં પાના નંબર 120 ઉપર આગળ કહે છે કે વ્યવહારથી ધર્મ થાય એમ માનનારને આ એકાંત જેવું લાગે, એને એમ થાય કે પંચ મહાવ્રત પાળે અને ક્રિયાઓ કરે, રસનો ત્યાગ કરે, એ કાંઈ નહીં. ગુરુદેવ કહે છે કે હા ભાઈ, એ કાંઈ નથી, એ તો સંસાર છે. જીવ ચાહે નવમી ગ્રહિકે જાય કે 7મી નરકે જાય, છે તો ઔદૈહિક ભાવ ને, એ બધું છે શું, ઔદૈહિક ભાવ જ છે ને. જેવું એ ભાવે છે, જેવા ભાવ કરે છે એને અનુરૂપ એની આસપાસ એ સંસાર રચાય છે. એટલે એ ભાવ કર્મ રૂપે એ જાળવું એની સાથે રહે છે, એને કારણે શરીર પણ આપણે કહીએ છીએ. પણ કંઈ આ જરૂરી નથી, આ જરૂરી નથી, આવો સંસાર એને હોવો એ કંઈ જરૂરી નથી. સંસાર વિનાની એટલે સિદ્ધ દશા અનંત જીવોએ પ્રાપ્ત કરી છે અને અનંત જીવો એવી સિદ્ધ દશા પ્રાપ્ત કરી અને મુક્તિ પામ્યા છે અને અનંત અનંત કાળ સુધી એ શુદ્ધ દશામાં રહ્યા છે અને એમ જ રહે છે. એટલે એવું કંઈ નથી કે એને આ હોવું જોઈએ, કર્મ હોવા જોઈએ એવું તો છે નહીં. એટલે એને એવા ભાવ બંધ હોવા જોઈએ એવું તો કંઈ છે નહીં. ભાવ બંધ વિનાનો જીવ શુદ્ધ સિદ્ધશિલા ઉપર બિરાજે છે એ વાત આપણે જાણીએ છીએ. તો પછી એવા ભાવ બંધ કરવાની જરૂર શું છે, એવા ભાવ બંધ કરવાની જરૂર શું છે? એ પછી ભાવ શુભ હોય તો પણ શું થયું, ને અશુભ હોય તો પણ શું થયું? છેવટે તો સંસારનું જ કારણ છે ને. એ 5 મહાવ્રતનો ભાવ જે છે એ શુભ ભાવ છે અને એને અનુરૂપ જે ક્રિયાઓ છે, એ રસ ત્યાગ છે, એ બધું જે છે તે બધું શુભ ભાવ છે. એનાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ, એનું લક્ષ કરવાનું છે અને એનું લક્ષ કરે છે ત્યારે વચમાં આવા શુભભાવ આવે છે. એટલે કંઈ શુભભાવને પકડવા કે છોડવાની કોઈ વાત જ નથી. પુરુષાર્થ જે છે એ શુભભાવનો નથી, શુદ્ધભાવનો પુરુષાર્થ એ કરે છે પોતાના સ્વરૂપને જાણીને. ત્યારે પછી એવા શુભભાવ વચ્ચે આવે, કેમ કે એ શુદ્ધભાવમાં તો રહેતો નથી. શુદ્ધભાવનો એક વખત એને અનુભવ થયો છે, પોતે સમ્યક દ્રષ્ટિ થયો છે, તો પણ એ શુદ્ધ ભાવમાં કેટલો સમય રહે છે? એ ક્ષણ માત્ર માટે રહે છે, એટલે બાકીનો સમય તો એ શુભ ભાવ એને વચમાં આવવાનો 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 ને આવવાનો જ છે. પણ શુભ ભાવનું લક્ષ કરે છે એનો તો પુરુષાર્થ જ ઊંધો છે. એટલે પાંચ મહાવ્રત પણ હશે, મુનિ દશા પણ હશે જ, દ્રવ્યલિંગ પણ હશે જ, વ્રત તપ બધું હશે જ, નહીં હોય એમ તો છે જ નહીં. પણ એ કંઈ ધર્મ નથી, એ વચ્ચે આવતી વસ્તુ છે, એ બાહ્ય કારણો છે, એ નિમિત્ત કારણો છે કે જે વખતે એને શુદ્ધ ભાવ હોય, એને સાતમા ગુણસ્થાનની જ્યારે દશા આવે, સાતમા ગુણસ્થાન જેવી દશા આવે ત્યારે આ બધું હોય જ છે. એમ નથી કે આ છે માટે સાતમું ગુણસ્થાન છે, એમ નથી. પણ જેને સાતમા ગુણસ્થાનનો પુરુષાર્થ હોય એને આ બધું હોય હોય ને હોય જ. એમબીબીએસ થાય કે એમડી થાય તો એ વચમાં એ એસએસસી પાસ થયો હોય, ટ્વેલ્થ પાસ કર્યો હોય, સાયન્સના બે વર્ષ કર્યા હોય, આ બધું હોય જ. ધ્યેય શું હતું? એમડી કરવાનું ધ્યેય હતું. તો એમડીનું ધ્યેય જે છે એનો પુરુષાર્થ કરે એટલે વચમાં બાકી બધું આવું આવે, વચમાં કેટલાય પ્રકારના ઇન્ટરવ્યુ આવે, બધું ઘણું બધું થાય. પણ એને પકડીને ત્યાં જ બેસી જાય તો એસએસસી પાસ, અમે તો એસએસસી પાસ, બસ એસએસસી એ જ કારણ છે, એસએસસી કર્યા વગર આગળ ના જવાય. અરે ભાઈ, તું એસએસસી એસએસસી પકડી બેસી તો શું થશે? તારે એમડી થવું છે કે નથી થવું? એટલે પુરુષાર્થ જે છે એ મૂળ વસ્તુનો પુરુષાર્થ હોય, શુદ્ધનો જ પુરુષાર્થ હોય. એટલે ગુરુદેવ એ કહે છે અહીંયા કે એ બધું શુભ ભાવ વગેરે બધું હોય, અને શુભ ભાવને કારણે થઈને એના શુભ ભાવને લીધે પુણ્યના બંધ થાય, એને લીધે થઈ અને એને દેવલોકમાં જવાનું પણ થાય, અને જો અશુભ ભાવ હોય તો એને નરકમાં જવાનું પણ થાય. પણ એ બંને વસ્તુ શું છે? એ બંધ છે, એમાં કોઈ ધર્મ નથી, અને એ બંને સંસાર જ છે. એ દેવનો સંસાર એ પણ સંસાર છે, અને નારકીનો સંસાર એ પણ સંસાર છે. શુદ્ધ ભાવ છે, શુદ્ધ ભાવ માત્ર છે, તે જ જીવની પૂર્ણ દશા છે. એવી દશાને એને પ્રગટ કરવાની છે. એ શુદ્ધ પૂર્ણ દશાને પ્રગટ કરવાનું કંઈ નવું નથી, એ કંઈ નવો ચીલો છે એમ નથી, કોઈ નવો ધર્મ છે એમ નથી. અનંત જીવો એને પ્રાપ્ત કરી ચૂક્યા છે. એટલે અહીંયા એ કહે છે કે એ તો સંસાર છે. જીવ ચાહે નવમી ગ્રેવી કે જાય, એટલે કે દેવલોકમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરે, પણ સમ્યક દર્શન વિના એ ઊંચું સ્થાન એનું રહેતું નથી. કે સાતમી નરકે જાય તો પણ એ ઔદયિક ભાવ જ ને, ઉદયમાં જે આવ્યું એની સાથે જે જોડાઈ અને જેવા ભાવ કરે છે, અને એમ થતાં એ જે પ્રાપ્તિ જે છે એ બધો ઔદયિક ભાવ જ છે. વસ્તુના સ્વરૂપમાં જ્યાં ભેદ પણ નથી તો વળી ઉદય ભાવ ક્યાં રહ્યો? આત્મામાં તો એવા ઉદય ભાવ પણ નથી, આત્મામાં કોઈ ભાવ નથી. આત્મા તો પરમ પારિણામિક ભાવ છે, એને પેલા ચાર ભાવ નથી, ઉદયિક ભાવ પણ નથી, ઉપશમ પણ નથી, ક્ષય પણ નથી અને ક્ષાયિક પણ નથી. અરે ક્ષાયિક ભાવના સ્થાનો પણ જીવમાં નથી. નિયમસારની 43મી ગાથામાં આવે છે કે ક્ષાયિક ભાવ, ઉદય ભાવ, ઉપશમ ભાવ અને ક્ષયોક્ષમ ભાવના સ્થાનો જીવમાં નથી. આવો આનંદનો નાથ પ્રભુ પૂર્ણ સ્વરૂપ અંદર બિરાજે છે, ત્યાં દ્રષ્ટિ દે તો તને પરમાત્માના ભેટા થશે. હવે એના પછીનો જે બોલ છે આની અંદર, એટલે કે આ માર્ગના સ્થાનની અંદર જે વાત આવે છે, એ સંઘની અને અસંગની પણ એની વાત લીધી છે કે એ સંઘની અને અસંગની પણ વસ્તુમાં નથી. વસ્તુ સંઘની કે અસંગની નથી, વસ્તુ તો શુદ્ધ ચિદ્રૂપ એકાકાર છે. આહારની વાત લીધી, ત્યાં પણ એમ કહ્યું કે આહાર અને અનાહાર પણ વસ્તુમાં નથી, આત્મામાં કોઈ આહાર કે અનાહાર પણ નથી. આહાર લેવાનો વિકલ્પ કે અનાહારીપણાનો વિકલ્પ, એ બંને વિકલ્પ છે અને એ બંને બધું પર્યાયની અંદર છે. સંઘનીપણું ને અસંગનીપણું પણ એ આત્મામાં નહીં, પણ એ પણ પર્યાયમાં છે, એ કોઈ વસ્તુમાં નથી. એટલે આ રીતે 14 માર્ગના સ્થાનની વાત કરતા એમ નિર્ણય થયો કે એ કોઈ માર્ગના સ્થાન એ આત્મામાં નથી, એ બધા ભેદ સ્વરૂપે છે અને એ જીવના નથી. જીવમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને એવા ભાવ થાય, એને ભેદરૂપ શ્રદ્ધા થાય, એવો કોઈ જીવમાં ગુણ નથી. જે થાય છે તે બધું જીવમાં થાય છે તો પર્યાયમાં થાય છે, એના સ્વરૂપમાં કંઈ થતું નથી. સ્વરૂપ તો એવું ને એવું ત્રિકાળ શુદ્ધ રહે છે, એટલે જે પર્યાયમાં થયું છે એનું લક્ષ છોડીને અત્યારે વર્તમાન પર્યાય સાથે જીવી રહ્યો છે, પર્યાયનું લક્ષ કરીને જીવી રહ્યો છે ને, એને બદલે ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરીને જીવવાનું શરૂ કરે તો આ બધું જે પર્યાયમાં છે એનાથી પોતાથી ભિન્ન છે એવો અનુભવ થયા વિના રહેશે નહીં, એવો અનુભવ જરૂર થશે. ભૂતગલ દ્રવ્યના પરિણામમય છે એમ કહી અને આ બધી વસ્તુને ભગવાન આત્માના ત્રિકાળી શુદ્ધ ભાવથી જુદી કહેવામાં આવી કે જે દ્રષ્ટિનો વિષય છે. પર્યાયની વાત ચાલતી હોય ત્યારે એમ કહેવામાં આવે કે એ બધું તારું છે અને એને માટે જવાબદાર તું છે, જે વિકારી ભાવ થાય છે એ બધા તારા છે અને જ્યાં રોકાવાનું થાય છે એ બધા માર્ગના સ્થાન તને છે અને એમાં તું પ્રમાદને કારણે રોકાઈ રહ્યો છે, મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે તું રોકાઈ રહ્યો છે, તને કોઈ બીજું રોકતું નથી. કર્મના ઉદય તને ત્યાં માર્ગના સ્થાનમાં રોકવા માટે સમર્થ નથી. કર્મના ઉદયને કારણે તું માર્ગના સ્થાનમાં રોકાઈ રહ્યો છે એમ નથી. કર્મ તો નિમિત્ત છે પણ તું તારા પ્રમાદને કારણે એમાં રોકાઈ રહ્યો છે એમ કહેવામાં આવે અને ત્યાં પર્યાયને મુખ્ય કરી અને જણાવવામાં આવે કે વર્તમાન પર્યાય તારી અશુદ્ધ છે, મલિન છે અને એવી અશુદ્ધ મલિન પર્યાય એ તારું મૂળ સ્વરૂપ નથી. તારે તો શુદ્ધ સ્વરૂપના આશ્રયે શુદ્ધ પર્યાય જ પ્રગટ કરવાની હોય, એટલે તું એ મલિન પર્યાયને ભૂલી જા અને શુદ્ધ પર્યાય પ્રગટ કર. ત્યારે પછી પુરુષાર્થની વાત નીકળે કે કેવી રીતે એવી શુદ્ધ પર્યાય પ્રગટ કરવી, તો એ વખતે એમ ધૈયાધારણ આપવામાં આવે, એને વિશ્વાસ અપાવવામાં આવે કે ભાઈ તારું મૂળ સ્વરૂપ શુદ્ધ જ છે, ગમે તેવી પર્યાયમાં તું રખડ્યો છતાં પણ એમાં કોઈ મલિનતા વ્યાપી નથી, એટલે તું તારા મૂળ શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરી શકે એવો સક્ષમ અત્યારે પણ છે, વર્તમાનમાં પણ તું એવો જ છો, એવી અહિયા ધારણા આપી, વિશ્વાસ આપી અને દ્રષ્ટિને આત્મા તરફ કરાવવામાં આવે. ત્યારે પછી આગળ બીજો પ્રશ્ન થાય કે આત્મા તરફ દ્રષ્ટિ કેવી રીતે કરવી, કેવો આત્મા, તો પછી ત્યાં એમ કહેવામાં આવે કે જો આત્મા શુદ્ધ નયનો નિશ્ચયથી જે શુદ્ધ નયનો વિષય છે એવો ભગવાન આત્મા શુદ્ધ છે, ત્રણેય કાળ શુદ્ધ છે, એ તો માત્ર જ્ઞાન કરવાવાળો છે, એ બીજા કોઈનો કરતા થતો નથી, કોઈ પરભાવનો પણ કરતા થતો નથી, એને વિકલ્પો પણ નથી, એને ભેદ પણ નથી, એ તો અખંડ એક જ્ઞાયક ભાવ છે, એમ કરી અને દ્રષ્ટિનો વિષય દર્શાવવામાં આવે. એટલે આ રીતે આખો મોક્ષ માર્ગ બને છે. એટલા માટે બધું જુદી જુદી અપેક્ષાએ આપણે જાણવું જરૂરી છે અને જાણીએ ત્યાર પછીથી એનો અનુભવ કરવો, પોતાના સ્વરૂપનો અનુભવ કરવો એ મહત્વનું છે અને એ અનુભવ થયા પછીથી વિશેષતાથી પુરુષાર્થ થાય છે, એટલે પછી ચારિત્રનો પુરુષાર્થ થાય છે. પહેલા શ્રદ્ધાનો પુરુષાર્થ એટલે સમ્યક દર્શનનો પુરુષાર્થ છે, ત્યાર પછીથી ચારિત્રનો પુરુષાર્થ છે. આવો એક ક્રમ છે અને એમાં આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ છે એ દરેક સમયે દરેક કાળે એ જરૂરી છે, કેમ કે આ દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ વિના, શાસ્ત્રના અભ્યાસ વિના એ ઊંધી માન્યતાને કારણે રખડી પડશે. એટલે આ બધું જ જરૂરી છે, પણ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે કૃપાળુદેવે જે કહ્યું છે એ વાતને બરાબર લક્ષમાં રાખવી અને બધી અપેક્ષાઓથી ધર્મનું સ્વરૂપ સમજવું. હવે આ રીતે 23 બોલ પૂરા થયા. હવે 24મા બોલની વાત આવે છે, આપણે 24મો બોલ સમયસારમાંથી લઈએ. અહીંયા કહે છે 24મા બોલમાં કે જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે એવા જે સ્થિતિબંધ સ્થાનો તે બધાએ જીવને નથી, કારણ કે તે પૂતગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. સ્થિતિબંધ સ્થાનો જીવને નથી. કર્મના બંધ થાય ને એટલે સ્થિતિબંધ થાય. સ્થિતિબંધ કોનો થાય? કર્મનો થતો હશે કે ભગવાન આત્માનો થતો હશે? આપણે કર્મની વાત કહીએ ત્યારે દ્રવ્ય કર્મ બંધાય ત્યારે પછી એનો પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાવ એમ ચાર પ્રકારે બંધ આપણે લઈએ છીએ. તો પછી એ બંધ થાય છે તો કોનો થાય છે? એ પૂતગળનો થાય છે કે આત્માનો થતો હશે? એ બધા બંધ પૂતગળના છે, પણ એવા બંધને અનુરૂપ યોગ્યતા એ જીવમાં છે. એવી એવા બંધને અનુરૂપ યોગ્યતા જીવમાં છે, નથી એમ નથી, પણ એ જીવમાં હોવા છતાં પણ એ જીવની પર્યાયમાં છે, જીવના ત્રિકાળી દ્રવ્યમાં નથી. શું સમજવાનું છે અહીંયા? કે જ્યારે એ બંધ એવા કરે છે અને એમાં પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ અને સ્થિતિ બંધ થાય છે, અનુભાગ બંધ થાય છે, તીવ્રતાઓ છે, આ બધી વાત જે છે, તો એ બધું થાય છે ક્યાં? એ પૂતગળમાં થાય છે અને સાથે અહીંયા એવી યોગ્યતા જીવને પણ છે. અને જીવને છે તો ક્યાં છે? એની પર્યાયમાં છે, એના મૂળ સ્વરૂપમાં નથી. ત્રિકાળી નાયક સ્વભાવ જે છે એમાં એ યોગ્યતાઓ નથી, એમાં કોઈ એવો ગુણ નથી. જે છે તે બધું પર્યાયમાં છે. ગુરુદેવે આ વાત બહુ સ્પષ્ટ કરી છે અહીંયા. તો 24મો બોલ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ, પાના નંબર 121 ઉપર બીજા પેરેગ્રાફમાં 24મા બોલ વિશે ગુરુદેવ કહે છે કે જુદી જુદી પ્રકૃતિઓનું અમુક મુદત સુધી સાથે રહેવું તે જેમનું લક્ષણ છે, એવા જે સ્થિતિબંધ સ્થાનો તે બધાએ જીવને નથી. જીવમાં કર્મની સ્થિતિબંધના પ્રકારો તો નથી, જીવમાં કર્મની સ્થિતિબંધના પ્રકારો તો નથી. એટલે કર્મના જે સ્થિતિબંધ જે છે એ પ્રકાર, એ વસ્તુ જીવમાં નથી. એ બંધ તો ત્યાં થયા, એ સ્થિતિબંધ જે છે એ તો કોના થયા? કર્મના થયા, કે કર્મના પૂતગળો એટલો કાળ સુધી એવી રીતે એ કર્મરૂપે બંધાયેલા રહેશે, પછી એ ખરી જશે. એટલે એ બંધ જે છે તે દ્રવ્ય કર્મનો બંધ ત્યાં બહારમાં રહ્યો, પૂતગળમાં રહ્યો, કર્મમાં રહ્યો. પણ જે જીવની પર્યાયની યોગ્યતા તે પણ નથી. જીવની પર્યાયની એવી યોગ્યતા છે, જેવો બંધ થાય છે, જેટલા સમયની સ્થિતિનો બંધ ત્યાં પૂતગળનો થયો છે એને અનુરૂપ એવી જ જીવની પર્યાય થાય છે, એવી જીવમાં એક યોગ્યતા પડી છે, નથી એમ નથી. છતાં પણ અહીંયા ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ ચેતન ભગવાન આત્મા જે દ્રષ્ટિનો વિષય છે એની વાત કરવી છે. એટલે એમ કહ્યું કે જે જીવની પર્યાયની યોગ્યતા સ્થિતિબંધ કર્મના છે એને અનુરૂપ જીવની એવી યોગ્યતા એ પણ નથી એમ કહી અને શુદ્ધ ભગવાન આત્મા કેવો છે એ દર્શાવવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે કર્મમાં જે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ છે તે તેના ઉપાદાનમાં જળમાં છે. કર્મની અંદર જે છે એ તો કર્મમાં રહ્યું, એટલે જળ કર્મ છે, એની અંદર એ બધું જે છે તે એનું એમાં. કર્મનું જે છે પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ બંધ જે છે એ દ્રવ્ય કર્મનો, એ તો એમાં રહ્યો, એના ઉપાદાનમાં રહ્યો, એટલે એનું ઉપાદાન તો એ જળ પૂતગળ છે, એ છે, એ તો એનું એમાં છે. પરંતુ જીવની પર્યાયમાં કર્મને અનુસાર જે યોગ્યતા છે તે જીવમાં છે. એટલે એવા પ્રદેશ બંધની યોગ્યતા, એવા પ્રકૃતિ બંધની યોગ્યતા, એવા સ્થિતિ બંધની યોગ્યતા, એવા અનુબંધની યોગ્યતા એ જીવમાં છે, નથી એમ નથી, એ જીવમાં છે. કર્મ અનુસાર એટલે જેટલો સ્થિતિબંધ એ જળ કર્મનો છે, દ્રવ્ય કર્મનો છે, એટલા પ્રમાણમાં એ રીતે એ સમયની યોગ્યતા એ વખતે એવી છે કે એ ભાવ કર્મરૂપે અહીંયા જીવને છે એવી એની યોગ્યતા છે. ભાવ કર્મરૂપે જે બંધાયું છે એ જીવમાં છે, જીવની પર્યાયમાં એ થયું છે, તો જીવની એ વખતની એવી યોગ્યતા છે અને એને અનુરૂપ સામે પેલા કારમણ રજકણો એ બંધાયા છે, એ જળ કર્મ એ બંનેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે આવી યોગ્યતા તો જીવમાં પડી છે, નથી એમ નથી. અને એવી યોગ્યતાને કારણે થઈ અને એ ઉદયમાં આવે છે, તો એ ઉદયો જીવની સમીપમાં આવે છે. કર્મ ઉદયમાં આવે તો એના ફળ બધા જે છે તે જીવની સમીપમાં આવે છે. એટલે એવી યોગ્યતા જીવની છે અને એને માટે જવાબદાર પણ જીવ પોતે જ છે, બીજો કોઈ જવાબદાર નથી. બીજો કોઈ આવી અને એવી યોગ્યતા કરાવે છે એમ નથી. જીવ પોતે પોતાના ઊંધા પુરુષાર્થને કારણે, પ્રમાદને કારણે, અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એ એવી યોગ્યતા સહિત, વિભાવ ભાવ સહિત વર્તે છે, ભાવ બંધ થાય છે, એટલે એવી એનામાં યોગ્યતા છે કે જેને કારણે એવા બંધ પડે, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ પડે. અને સામે દ્રવ્ય કર્મ જે છે, જળ કર્મ છે, એની અંદર એ જ રીતે છે. એટલે ત્યાં જે છે એવી જ યોગ્યતા અહીંયા જીવમાં હોવી જોઈએ, નહીતર એ એવી રીતે હોઈ શકે નહીં. બંને એક સરખું કેવી રીતે થાય? એટલે જળમાં અને ચેતનમાં બંનેમાં એક સરખું થાય છે ને, તો જીવની એવી યોગ્યતા છે. જેટલો સમય માટે પેલા દ્રવ્ય કર્મ રહેવાના છે, જેટલો સમય સ્થિતિ એની છે કે કર્મો બંધાઈને, કર્મ રજકણ બંધાઈને રહેવાના છે અને પછી એટલા સમય પછી ખરી જવાના છે, તો એવી એટલા સમય માટેની એ કર્મરૂપ યોગ્યતા એ જીવમાં છે, નથી એમ નથી. અને એને માટે જીવ પોતે જવાબદાર છે. આ વાત જે કરી એ તો એને એનું જ્ઞાન કરાવવા માટે વાત કરી કે તારી વર્તમાન પર્યાય કેવી છે. પણ સાથે ને સાથે અહીંયા આ શાસ્ત્રમાં, આ ગાથામાં, આ બોલમાં એ વાત કરવી છે કે આવું છે છતાં પણ તારું મૂળ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે. નાયક 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 ભગવાન આત્મા તું શુદ્ધ છો, અને એવું અમને અનુભવમાં આવ્યું છે. અનુભૂતિના કાળે અમને એવું અનુભવમાં આવ્યું છે કે આવી બધી યોગ્યતાઓ, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ વગેરે એવી યોગ્યતાઓ એ ખરેખર જીવમાં નથી. શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ નાયક સિવાય બીજું કંઈ નથી એવું અમને અનુભવમાં આવ્યું છે. ગુરુદેવ કહે છે કે એમાં કર્મ તો નિમિત્ત માત્ર છે, કર્મ કંઈ એવી યોગ્યતા કરાવતા નથી. જ્યાં નિમિત્ત છે ત્યાં ઉપાદાનમાં પણ એવી જ યોગ્યતા હોય છે. કર્મ પ્રકૃતિથી ભિન્ન તે પ્રકારનું અશુદ્ધ ઉપાદાન, કર્મ પ્રકૃતિથી ભિન્ન તે પ્રકારનું અશુદ્ધ ઉપાદાન જીવમાં પોતાનામાં છે. એટલે કર્મનું ઉપાદાન જે છે, કર્મ કારણે રજકણોનું, એને કારણે જે કર્મ બંધાય છે એ તો જુદું, અહીંયા તો જીવમાં જે છે એની વાત લેવી છે. એટલે એનાથી ભિન્ન, એનાથી ભિન્ન એ જ પ્રકારનું અહીંયા પણ અશુદ્ધ ઉપાદાન છે. ક્યાં? અહીંયા એટલે જીવમાં. જીવનું શુદ્ધ ઉપાદાન છે એને કારણે તો શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. અને જીવની એવી યોગ્યતા છે કે જ્યારે એનું ઉપાદાન અશુદ્ધ છે તો અશુદ્ધ ઉપાદાન એ જીવમાં પોતામાં છે, અને એને કારણે એને એવા એવા સ્થિતિબંધ વગેરે થાય છે. એટલે એ યોગ્યતા એ જીવની પોતાની યોગ્યતા એ જીવમાં છે, અને કર્મની યોગ્યતા એ કર્મમાં છે. એટલે કર્મનું ઉપાદાન કર્મનું રહ્યું એટલે એ પૂતગળનું છે ઉપાદાન, અને અહીંયા ઉપાદાન છે તે જીવનું ઉપાદાન છે. એ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે. આપણે અશુદ્ધ ઉપાદાન અને શુદ્ધ ઉપાદાનની વાત પહેલા પણ કરી ગયા છે, એ જ વાત અહીંયા ફરીથી સમજાવી છે. કર્મ પ્રકૃતિ તો તેમાં માત્ર નિમિત્ત છે, કેમ કે કારણ રજકણોનું એવું ઉપાદાન છે અને એ રીતે બંધાવું, એટલા સમય માટે બંધાવું, એટલા કાળ માટે બંધાવું, અને એવા જ કારણ રજકણોનું બંધાવું, એ બધું જે છે એ બધું પૂતગળનું પૂતગળમાં રહ્યું, એનું ઉપાદાન કારણ પણ પૂતગળ પોતે, એનું ઉપાદાન કારણ પણ પૂતગળ પોતે. અને અહીંયા જીવ છે એમાં પણ એવી યોગ્યતા છે, એને કારણે એ પણ એ રીતે પરિણમે છે. તો એનું ઉપાદાન એ વખતે અશુદ્ધ ઉપાદાન છે, અને એવી જ યોગ્યતા કે જેવી સામે કર્મની પ્રકૃતિ, જેવો સ્થિતિબંધ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ છે, એવી યોગ્યતા જીવમાં છે. કર્મ પ્રકૃતિમાં જેટલી યોગ્યતા છે તેટલી જ યોગ્યતા ઉપાદાન જીવમાં પણ છે, એટલે જીવના અશુદ્ધ ઉપાદાનમાં પણ છે. જેટલો સ્થિતિબંધ છે અને જેટલો પ્રદેશ બંધ છે તેટલા પ્રમાણમાં ઉપાદાનની, એટલે જીવના ઉપાદાનની, અશુદ્ધ ઉપાદાનની યોગ્યતા છે. એટલે એ પર્યાયમાં એવી અશુદ્ધતા હોય છે તેટલી જ યોગ્યતા ઉપાદાન જીવમાં છે. જેટલો સ્થિતિબંધ છે અને જેટલો પ્રદેશ બંધ છે તેટલા પ્રમાણમાં ઉપાદાનની, જીવની પર્યાયમાં અશુદ્ધતાની યોગ્યતા છે, એવી અશુદ્ધતા થવાની યોગ્યતા છે. ઉપાદાન એ વખતે અશુદ્ધ ઉપાદાન કહેવાય છે. હવે અહીં કહે છે કે એ બધાએ સ્થિતિબંધ સ્થાનો જીવને નથી. એટલે પેલા દ્રવ્ય કર્મના સ્થિતિબંધ સ્થાનોની વાત નથી. અહીંયા તો જીવની જે યોગ્યતા સ્થિતિબંધ થવારૂપ યોગ્યતા એ સ્થાન, એ સ્થિતિબંધ આદિ બધું એમાં આવી જાય, પ્રદેશ પ્રકૃતિ પણ આવી જાય અને અનુભાગ પણ આવી જાય, એવા બંધના સ્થાનો જીવને નથી. અહીંયા બધી વાત જીવની ચાલે છે, આ જીવની વાત ચાલી રહી છે. જીવની અંદર આવું અજીવપણાનો ભાવ ઉત્પન્ન થવાનો જે થાય એ વિભાવ ભાવ વિકારી ભાવ છે એવી એની યોગ્યતા છે. છતાં એ બધું પર્યાયમાં છે, એ બધું ક્ષણિક છે, એ શાશ્વત નથી, એટલે કે મૂળ સ્વરૂપમાં નથી. અને મૂળ સ્વરૂપમાં એવો ગુણ પણ નથી, એટલે આ બધું તો નીકળી જાય એવું છે. નીકળી જાય શબ્દ વારંવાર આવ્યો છે ને, નીકળી જાય એટલે કે જ્યારે એની શુદ્ધ નિર્મળ પર્યાય થાય, સિદ્ધિની પર્યાય થાય, ત્યારે આમાંનું કંઈ રહેતું નથી, એટલે એ બધું નીકળી જાય છે એવું છે. એ વાત અહીંયા કરી છે કે હવે અહીં કહે છે કે એ બધાએ સ્થિતિબંધ સ્થાનો જીવને નથી. વિકાર એક જાતનો છે, છતાં કર્મની પ્રકૃતિમાં ભિન્ન ભિન્ન સ્થિતિ કેમ પડે છે એની વાત આપણે ગઈકાલે કરી છે કે પ્રકૃતિ વિશેષને કારણે એમ થાય છે. કર્મની પ્રકૃતિમાં સ્થિતિ પડે છે તે પોતાના કારણે છે, અને જીવમાં જે થાય છે તે જીવમનના કારણે છે. એ સમયની જીવની એવી યોગ્યતા છે. નિમિત્તપણે રાગ એક જ છે, છતાં પણ સ્થિતિ જુદી જુદી હોય છે, પ્રકૃતિ પણ જુદી જુદી બંધાય છે. આ બધું જે છે તે પ્રકૃતિ વિશેષને કારણે થાય છે એ વાત આપણે સમજ્યા છીએ. એમાં તે કાળમાં પરમાણુની ઉપાદાનની સ્વતંત્રતાને લઈને છે, એટલે પૂદગળની અંદર જે કંઈ થાય છે તે બધું પૂદગળનું પોતાનું છે, અને જીવમાં જે થાય છે તે જીવનું છે. બંને સ્વતંત્રપણે રહ્યા છે. કેટલો કાળની સ્થિતિ પડવી અને અમુક પ્રકારના જ કારણે રજકણો ભેગા થઈને પ્રકૃતિ બંધ થવો, નાનાવર્ણીને થવો કે દર્શનાવર્ણીને થવો, એટલે જ્ઞાનાવર્ણીને અનુરૂપ કર્મ રજકણો ભેગા થવા કે દર્શનાવર્ણીને અનુરૂપ કર્મ રજકણો ભેગા થવા કે મોહનીયને અનુરૂપ ભેગા થવા અને એનો આટલો કાળ પડવો, આ બધું જે પૂદગળનું જે થાય છે તો એ પૂદગળ પરમાણુનું ઉપાદાન છે, એનું એવું ઉપાદાન છે, એટલે એમાં એ રીતે થાય છે. અહીંયા જીવની યોગ્યતા એવી છે એટલે એ રીતે થાય છે. બંને વસ્તુ સ્વતંત્ર છે, બંનેને માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, બીજું કંઈ નથી. એટલે એ જીવની યોગ્યતાને લીધી અને સાથે સાથે અહીંયા એ વાત દર્શાવી કે એ રીતે જીવની યોગ્યતા સ્થિતિબંધ આદિ રૂપે જે છે, જીવની પૂદગળની વાત નથી કરતા, જીવની જે છે એ પણ મૂળ સ્વરૂપમાં ન હોવાથી એને પૂદગળમય પરિણામ કહી અને જુદા પાડી દીધા, એટલે ભગવાન આત્માથી એ જુદા છે એમ કહેવામાં આવ્યું. હવે આગળ 25મો બોલ એમાં કહે છે કે કસાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે, એવા જે સંકલેશ સ્થાનો તે બધાએ જીવને નથી, કારણ કે તે પૂદગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. સંકલેશ સ્થાનો, સંકલેશ સ્થાનોની વાત કરે છે. સંકલેશ સ્થાનો વિશે કહેતા અહીંયા કહે છે, કહ્યું છે કે કસાયના વિપાકનું અતિશયપણું જેનું લક્ષણ છે. સંકલેશ સ્થાનો શું છે? કસાય અને એનો વિપાક, એનું અતિશયપણું, એ સંકલેશ સ્થાનો છે. એવા અશુભ ભાવ છે. કસાયના વિપાકનું અતિશયપણું જેમનું લક્ષણ છે, એવા જે સંકલેશ સ્થાનો છે તે એક પણ જીવને નથી. શું કહે છે કે પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના અશુભ ભાવ થાય છે ને, સંકલેશ સ્થાનો શું છે? અશુભ ભાવ છે. પર્યાયમાં જે થાય છે એ અસંખ્ય પ્રકારના થાય છે. અશુભ ભાવને કોઈ લિમિટેશન નથી, કેટલા પ્રકારે અશુભ ભાવ થાય, અનેક પ્રકારે અશુભ ભાવ તે ક્ષણ માત્રમાં થઈ જાય છે. એટલે જીવન પર્યંત એ અશુભ ભાવોનો વિચાર કરવામાં આવે તો કેટલા પ્રકારના થયા હોય, અસંખ્ય પ્રકારના થયા હોય. અને જીવે આ જ કર્યું છે. શુભ ભાવ ઓછા કર્યા છે, અશુભ ભાવ વધારે કર્યા છે, અને એને રખડવાનું વધારે થયું છે. સારી ગતિ એટલે દેવની અને મનુષ્યની ગતિ ઓછી થઈ છે, અને તિર્યંચની ને નારકીની ગતિ વધારે થઈ છે. અને સૌથી વધારે સમય તો એ નિગોદમાં રહ્યો છે, અને ત્યાંથી બહાર નીકળીને એકેન્દ્રીમાં સૌથી વધારે સમય રહ્યો છે. એટલે એવી ગતિમાં એ રહ્યો છે. તો ત્યાં બધા ભાવ કેવા હોય, એકેન્દ્રીને કેવા ભાવ હોય? આ તમારા યાર્ડમાં, બેક યાર્ડમાં કે ફ્રન્ટ યાર્ડમાં જે ઘાસ છે ને, એ બધા એકેન્દ્રીય જીવો છે. અને એ એકેન્દ્રીય જીવોના ભાવ કેવા હોય, એ એકેન્દ્રીય જીવોને શું હોય? એને આર્ત અને રૌદ્ર ધ્યાન જ હોય, બીજું કંઈ હોય નહીં. એ કસાય ભાવમાં જ હોય, બિચારા દ્વેષના ભાવમાં જ હોય. એનો તો ક્યારેય વિચાર કર્યો જ નથી પ્રભુ. આપણે પણ એમાં હતા, અને એવા ભાવમાં અનંત કાળ આપણે કાઢ્યો છે, પાર વગરનો સમય આપણે એમાં કાઢ્યો છે. અને હવે મનુષ્ય પણ મળ્યું છે, અને એ પણ સંઘની પચેન્દ્રિય મનુષ્ય થયા છીએ. એટલું જ નહીં, પણ સાથે એવી સમજ પણ મળી છે, અને જૈન દર્શન પણ મળ્યું છે. અને અધૂરામાં પૂરું આપણને એની રૂચિ પણ થઈ છે. બાકી જૈન પણ ઘણા થયા છે, વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન એમ નથી, પણ અહીંયા તો એવી રૂચિ પણ થઈ છે તત્વ સમજવાની. હવે તો બધું બરાબર ચાલી રહ્યું છે, એમાં કોઈ વસ્તુની ખામી નથી. માત્ર થોડોક પ્રમાદ જે છે ને, એને જો છોડી દે તો આત્મદર્શન થયા વિના રહે નહીં. આટલું બધું મળ્યું છે એનો અર્થ જ એ છે કે પ્રભુ હવે તારે બહુ ભાવ છે નહીં, અને તારે બહુ ભાવ નથી, તારી આટલી રૂચિ છે, તો જરૂરથી તને સમ્યક દર્શન થશે. આ વાત ગુરુદેવે ઘણી વાર કરી છે. હવે થોડોક ધક્કો મારવાની જરૂર છે ભાઈ, થોડોક વધારે પુરુષાર્થ, થોડી ઉગ્રતા, બહારમાં જ રોકાઈ રહેવાનું જે છે ને એને છોડી, અને થોડો વધારે પુરુષાર્થ. આ એક કલાક સ્વાધ્યાય કરે છે, એની સાથે બીજા બે ત્રણ કલાક મનોમંથન ચિંતવન જરૂરી છે, અને પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ દશામાં એને પ્રાપ્ત કરવું છે, તો નિર્વિકલ્પનો અભ્યાસ પણ જરૂરી છે. આ બધું હવે થોડું બાકી રહ્યું છે, એટલું પ્રભુ કરી લઈએ તો જરૂર સમ્યક દર્શન આ ભાવમાં થશે, અને પછી જીવને રખડવાનું રહેશે નહીં. અહીંયા તો વાત એ ચાલે છે કે પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના અશુભ ભાવ થાય છે તે જીવ સ્વરૂપ નથી, સંકલેશ પરિણામની વાત છે, સંકલેશ સ્થાનોની વાત છે. સંકલેશ પરિણામ જે થાય છે એ પરિણામને કારણે રખડવું થાય છે, પણ એવા સંકલેશ પરિણામ થવા માટેના જે સ્થાનો એ પણ જીવના નથી, એના મૂળ સ્વરૂપમાં નથી. એ બધું જે છે તે પર્યાયમાં થાય છે. એનું આત્મસ્વરૂપ ભગવાન આત્મા જે છે એની અંદર એ કોઈ વસ્તુ નથી. પહેલા પ્રીતિરૂપ રાગ અને અપ્રીતિરૂપ દ્વેષ એટલું જ આવ્યું હતું. હવે કહે છે કે જીવની પર્યાયમાં જે કસાયના વિપાકનું અતિશયપણું છે, કસાયના વિપાકનું અતિશયપણું છે, જે સંકલેશ સ્થાનો છે તે બધાએ જીવને નથી. ગુરુદેવ કહે છે કે અહીં જળ વિપાકની વાત નથી, એટલે પેલા કર્મના જળના વિપાક, દ્રવ્ય કર્મ, એના વિપાકની વાત નથી, પણ જીવની પર્યાયમાં થતા કસાયના વિપાકની વાત છે. જે આત્મપ્રદેશોનું કંપન કરાવનારા છે, જે દુઃખ દેનારા છે, એવા કસાયના વિપાક પ્રભુ એ સમયે ઘણું દુઃખ હોય છે આત્માને. એ ક્રોધ કરે છે ને, ક્રોધના ભાવમાં જે વર્તે છે ને, એ સમયે એના આત્મપ્રદેશોનું જે કંપન થાય છે એમાં ખૂબ દુઃખી થાય છે. ત્યારે પણ દુઃખી થાય છે, અને એને કારણે જે કર્મ બંધાય છે અને એનો વિપાક આવે છે એ વખતે પણ એ ખૂબ દુઃખી થાય છે. એની અહીંયા વાત કરી છે કે એવા કસાયના વિપાકની અહીંયા તો વાત છે. એવા વિપાક જે દુઃખનું કારણ છે એ આત્માના વિપાકની વાત લીધી છે અહીંયા તો, એટલે કે જે પર્યાયમાં છે તે આત્માને પર્યાયની વાત લીધી છે. જળની પર્યાયની વાત નથી અહીં, જળ વિપાકની વાત નથી, પણ જીવની પર્યાયમાં થતા કસાયના વિપાકની વાત છે. છે તો બધું પર્યાયમાં, પણ પર્યાયમાં જ બધો અનુભવ થાય છે ને ભાઈ, અનુભવાય છે તો બધું પર્યાયમાં ને. ભગવાન આત્મા ત્રિકાળ નાયક જે છે એનો અનુભવ પણ પર્યાયમાં થાય છે, અને આ સંકલેશ જે સ્થાન છે અને પરિણામ જે થયા છે એ પર્યાય, એનો અનુભવ પણ પર્યાયમાં જ થાય છે ને. એટલે એ જીવની પર્યાયમાં થતા કસાયના વિપાકની અહીંયા તો વાત છે કે જે કર્મનો વિપાક છે તે પ્રમાણે આત્મામાં પણ કસાયનો વિપાક છે, અને એ કસાયના સંકલેશ પરિણામ છે તે સ્વતંત્ર છે. એ કંઈ કર્મ કરાવે છે એમ નથી, એના પરિણામ છે, એ વખતની એવી એની યોગ્યતા છે, અને કર્મનો વિપાક, જળકર્મનો વિપાક એ વખતે સાથે બાહ્યમાં વર્તે છે તો વર્તે છે, એ કષાયના સંકલેશના પરિણામ છે તે સ્વતંત્ર છે, એટલે ભગવાન આત્માના મૂળ સ્વરૂપમાં નથી, કે કર્મ એને કરાવતું નથી, જળ કર્મ એને કરાવતું નથી. કર્મ તીવ્ર છે માટે સંકલેશના પરિણામ થયા છે એમ નથી, એટલે કે એવી પર્યાય જે પર્યાય થઈ એ એને કારણે થઈ છે એમ નથી, એ સ્વતંત્ર રીતે એવી પર્યાય થાય છે. તે સમયના સંકલેશ પરિણામ જે કસાયના વિપાક રૂપે છે તે પોતાની પર્યાય છે, એ વખતે પોતાની એવી યોગ્યતા છે, પરંતુ તે શુદ્ધ આત્મવસ્તુમાં નથી, શુદ્ધ આત્મવસ્તુમાં નથી. જેને જીવ કહીએ, ભગવાન આત્મા કહીએ, તે શુદ્ધ ચૈતન્યમાં સંકલેશના સ્થાનો છે જ નહીં. જો સંકલેશના સ્થાનો જીવમાં હોય તો સિદ્ધને પણ હોય, અને સિદ્ધને હોય તો સિદ્ધને પણ એવું પછી ક્યારેક એ અનુભવમાં આવવું જોઈએ એમ નથી. સંકલેશના સ્થાનો સિદ્ધને નથી એટલે ભગવાન આત્મામાં નથી, વસ્તુમાં નથી. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે, અશુદ્ધતા છે, મલિનતા છે, એ બધું પર્યાયમાં છે. વિભાવ છે, વિકારી ભાવ છે, અન્ય ભાવ છે, રાગ છે, દ્વેષ છે, સંકલેશ પરિણામો જે થાય છે એ બધું પર્યાયમાં છે. અટકવાના સ્થાનો જે કયા, એ બધું અટકવાપણું જે છે એ બધું પણ પર્યાયમાં છે, માર્ગના સ્થાનો પર્યાયમાં છે, ગુણ સ્થાનો પણ પર્યાયમાં છે, એ મૂળ સ્વરૂપમાં નથી. હવે આપણે 26મો બોલ લઈએ. કસાયના વિપાકનું મંદપણા વિશેની જે વાત કરી છે, કસાયના વિપાકનું મંદપણું એની વાત લઈએ. આપણે અહીંયા કહે છે કે કસાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવા જે વિશુદ્ધિ સ્થાનો તે બધાએ જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. કસાયના વિપાકનું મંદપણું એટલે શુદ્ધ ભાવ, એમાં વિશુદ્ધિ સ્થાનની વાત કરી છે કે પર્યાયમાં જે વિશુદ્ધિ સ્થાન છે એ કસાયના વિપાકનું મંદપણું જેનું લક્ષણ છે એવા જે વિશુદ્ધિ સ્થાનો તે બધાએ જીવને નથી. એટલે રાગની મંદતાના જે અસંખ્ય પ્રકાર, શુભ ભાવ, રાગની મંદતા હોય ત્યારે જે ભાવ હોય એને શુભ ભાવ કહીએ છીએ, એવા અસંખ્ય પ્રકાર છે તે જીવને નથી એમ અહીંયા કહે છે. વિશુદ્ધિ સ્થાનો એ બધા જીવને નથી, કેમ કે ભગવાન આત્મા તો પૂર્ણ ત્રિકાળ શુદ્ધ જ છે, અને પછી વિશુદ્ધિ સ્થાનો ક્યાંથી હોય, અંદરમાં એવા સ્થાન ક્યાંથી હોય કે એક ડગલા અંદર આગળ આગળ ચાલે ને અમુક વસ્તુ થાય ને, તો પછી ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ રહી શકે જ નહીં. એટલે એવા કોઈ વિશુદ્ધિ સ્થાનો છે જ નહીં, એ તો શુદ્ધ જ છે, પરમ શુદ્ધ છે, એ બદલાતું નથી, એવું તત્વ છે, ધ્રુવ છે, એમાં એ બધું ક્યાંથી હોય. રાગની મંદતાના જે અસંખ્ય પ્રકાર, શુભ ભાવ છે તે જીવને નથી. પર્યાયમાં જે અસંખ્ય પ્રકારના શુભ ભાવ થાય છે તે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, જેનું એવા શુદ્ધ આત્મામાં નથી. તે બધાય ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે. એટલે કે જ્ઞાન આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા જે છે એની અંદર એવા ભાવ નથી. એ અસંખ્ય પ્રકારના શુભ ભાવ છાય છે તે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં નથી. જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે એની અંદર એવા કોઈ શુભ ભાવ નથી. શુદ્ધ ભાવ એ જ એનો એક ભાવ છે, શુદ્ધ ભાવ એ જ ભગવાન આત્માનો ભાવ છે, એમાં આવા વિશુદ્ધિ સ્થાનો નથી. તે બધાય ભાવથી ભગવાન આત્મા તો ભિન્ન છે. શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિના કાળે એવા કોઈ શુભ ભાવ નથી કે વિશુદ્ધિ સ્થાનો પણ જણાતા નથી. આત્માથી એ ભિન્ન છે એમ કહી અને અહીંયા શુદ્ધ દ્રવ્યને લીધું છે અને શુદ્ધ દ્રવ્યને દર્શાવ્યું છે કે અનુભૂતિથી એ બધું ભિન્ન છે, અનુભૂતિમાં એ આવતું નથી, એ બધું વર્તમાન પર્યાયમાં જે હોય તે ભલે રહ્યું પણ અનુભૂતિમાં એ વસ્તુ નથી. એટલે અનુભૂતિથી ભિન્ન કહી અને એને વર્તમાન પર્યાયમાં એને જણાવ્યું છે કે એ પર્યાયમાં છે, વર્તમાન પર્યાયમાં એ હોય, શુભ ભાવ પણ હોય, પણ એ અનુભૂતિમાં નથી. એટલે શુભ ભાવ જે છે એ અનુભૂતિ થાય છે એ વખતે નથી, એનો અર્થ એ છે કે એ આત્માના ભાવ નથી, અને એવા શુભ ભાવ દ્વારા આત્મામાં જવાય નહીં. જે આત્માનું નથી એના દ્વારા આત્મામાં કેવી રીતે જવાય? જે આત્માનું નથી એના દ્વારા આત્મામાં કેવી રીતે જવાય, એટલે શુભભાવ જો આત્માના નથી તો આત્મામાં જવાય કેવી રીતે, એ તો આત્માની એ પર્યાયમાં છે, આત્માની એ પર્યાયમાં છે. કોઈ પર્યાય દ્વારા આત્મામાં જવાતું નથી, અનુભવ ત્રિકાળી શુદ્ધ ભાવનો થતો નથી. લક્ષ્ય પર્યાય તરફ હોય તો આત્મામાં જવાતું નથી. એ શુભ ભાવની પર્યાય હોય કે શુદ્ધ ભાવની પર્યાય, નિર્મળ પર્યાય હોય, સમ્યક દર્શનની પર્યાય હોય, તો પણ એ પર્યાયનું લક્ષ્ય કરતા આત્મામાં જવાતું નથી, એટલે કે આત્માનો અનુભવ થતો નથી. ધ્રુવનું લક્ષ્ય કરતા જ આત્માનો અનુભવ થાય છે. પર્યાય વિનાનો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય જે બદલાતું નથી, ચેતન અનંત ગુણોનો પિંડ અખંડ અભેદ, એનું લક્ષ્ય કરતા, એનું લક્ષ્ય કેવી રીતે કરાય કે પોતાના જ્ઞાન દર્શનની પર્યાય જે થઈ રહી છે, જે પરના લક્ષ્ય થઈ રહી છે, એની દિશા પલટાવીને ધ્રુવનું લક્ષ્ય કરવામાં આવે, એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એ ધ્રુવ તરફ ઢાળી દેવામાં આવે, તો એનો અનુભવ થાય. એટલે એ અનુભૂતિથી એ જુદું છે. એ પર્યાય જે છે તે પર્યાય, જે અનુભવનારી પર્યાય જે છે તે એમ અનુભવે છે કે એનામાં આ શુભ ભાવ નથી, કોઈ પણ પ્રકારના શુભ ભાવ નથી. અહીંયા એક પ્રશ્ન લીધો છે કે શુભ ભાવ જીવને નથી તો શું જડને છે? કોઈક ભાઈનું લોહી ઉકળી આવ્યું હોય અને જે રીતે બોલે એ રીતનો આખો પ્રશ્ન છે, બહુ સરસ છે. અભ્યાસ ન હોય ને એને આવો પ્રશ્ન થાય, અભ્યાસ વિના ઉકળી જાય, એને માત્ર ક્રિયાકાંડનો રાગ જે હોય ને એને આવો પ્રશ્ન થાય. જો પ્રશ્ન કેવો લીધો છે કે શુભ ભાવ જીવને નથી તો શું જડને છે, ક્ષાયિક ભાવના સ્થાનો જીવને નથી તો શું જડને છે? ક્ષાયિક ભાવ તો સિદ્ધને છે. સાતમી ગાથામાં કહ્યું છે કે જ્ઞાનીને દર્શન જ્ઞાન ચારિત્ર નથી તો શું અજ્ઞાનીને હોય છે, જડને હોય છે? કોઈ કુકડી પડ્યા છે, અભ્યાસ ન હોય ને, માત્ર થોડું થોડું સાંભળ્યું હોય, ક્યાંકથી થોડું થોડું ભેગું કર્યું હોય, એટલે પછી આવું બધું થાય. અધૂરા જ્ઞાન વાળો જે હોય ને એ પછી આવી રીતે છલકાઈ ઉઠે, અધૂરો ઘડો છલકાય એવી કહેવત છે ને, આ અધૂરાશ જે છે ને એ છલકાઈ રહી છે. ગુરુદેવે સરસ સમાધાન આપ્યું છે, બહુ શાંતિથી સાંભળવા જેવું છે. ભગવાન જરા ધીરજથી સાંભળ ભાઈ, તું ધીરજથી સાંભળ એમ કહે છે. એને ભગવાન કહીને કહે છે, તું ભગવાન છો ભાઈ, તું જરા ધીરજથી સાંભળ. જે તારા સ્વરૂપની વાત છે, તારી વાત જે છે, એમાં તું ક્યાં આટલો બધો ઊંચો નીચો થઈ ગયો છે? તે ભેદો દ્રવ્ય સ્વભાવમાં નથી એમ કહેવું છે. કયા ભેદો? અહીંયા જે ભેદ લેવામાં આવ્યા, જે બધા માગણા સ્થાનના, ગુણ સ્થાનના, આ વિશુદ્ધિના સ્થાનના ભેદ લેવામાં આવ્યા, એ બધા ભેદો ભગવાન આત્મામાં નથી. ગુણના ભેદની વાત કરીએ કે પર્યાયના ભેદની વાત કરીએ, એ પણ ભેદો આત્મામાં નથી. એટલે જે અપેક્ષાએ વાત ચાલતી હોય તે અપેક્ષાએ એ વાતને સમજવી જોઈએ. શુભ ભાવ જીવને નથી તો શું જડને છે એમ પૂછનારને અહીંયા એમ કહ્યું છે કે અહીંયા શું અપેક્ષાથી કઈ વાત ચાલી રહી છે એને તું સમજ. અહીંયા એ વાત કરવામાં આવે છે કે જીવના મૂળ સ્વરૂપમાં એના અનંત ગુણની અંદર એવો કોઈ ગુણ નથી કે જેને કારણે થઈ અને એને શુભ ભાવ થાય. જો એમ હોય તો એને ત્રણેય કાળ શુભ ભાવ રહેવો જોઈએ, અને જો શુભ ભાવ હોય તો એને ત્રણેય કાળે પુણ્યનો બંધ થાય, અને જો પુણ્યનો બંધ થાય તો એ જીવ મુક્ત થઈ શકે જ નહીં. પુણ્યના બંધના પરિણામ રૂપે એને મનુષ્ય કે દેવની પર્યાય થાય જ. શુભભાવ જો જીવના સ્વરૂપમાં હોય અને કાયમ એવો કોઈ ગુણ હોય કે જેથી કાયમ એને શુભભાવ થયા જ કરે, તો શુભભાવને કારણે એને પુણ્યનો બંધ પડે, અને પુણ્યનો બંધ પડે તો શું થાય, એને દેવની કે મનુષ્યની ગતિ મળે, અને એવી ગતિ મળે તો પછી એ મુક્ત ક્યારે થાય? મુક્ત થઈ શકે જ નહીં, કાયમ એ શુભભાવ રહ્યા જ કરે. એટલે અહીંયા જે વાત બતાવવી છે એ બતાવવી એ રીતે છે કે શુદ્ધ નિશ્ચય નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળી નાયક જે છે એની અંદર આવો શુભભાવ નથી, એ અપેક્ષાથી અહીંયા વાત લીધી છે. એટલે જે દ્રષ્ટિનો વિષય છે એ કેવો છે એ અહીંયા બતાવવું છે, એ અપેક્ષાએ અહીંયા વાત કરી છે. એટલે અહીંયા ઊંધી વાત લઈને બેસી ગયો છે ને કે સુભાવ જીવને નથી તો શું જળને છે. અરે ભલા ભગવાન, જળને ન હોય, જળ જળના ભાવે છે અને અહીંયા આ જીવ છે એ જ સુભાવે હોય, પણ એ જીવનો નથી, એ પર્યાયમાં છે, ક્ષણિક છે, એના મૂળ સ્વરૂપમાં નથી, એમ અહીંયા વાત લેવી છે. એમાં આંકડો સુકરા થાય છે. જે અપેક્ષાએ વાત ચાલતી હોય એ અપેક્ષા સમજ ને ભાઈ. ગુરુદેવ કહે છે કે જે અપેક્ષાએ વાત ચાલતી હોય તે અપેક્ષાએ વાતને બરાબર સમજવી જોઈએ. બાપુ, જ્ઞાનીને એટલે કે જ્ઞાયક ભાવમાં આ જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ નથી. આગળ જ્ઞાનીની વાત લીધી ને પ્રશ્નની અંદર કે જ્ઞાનીને દર્શન જ્ઞાન ચારિત્ર નથી તો શું અજ્ઞાનીને હોય છે, જળને હોય છે? એવા અધૂરા જ્ઞાનવાળાએ જે મૂર્ખતાથી પ્રશ્ન જે કર્યો છે એના જવાબમાં કહે છે કે જ્ઞાનીને એટલે કે જે જ્ઞાયક ભાવમાં આ જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ નથી. જ્ઞાની કોણ છે? જે જ્ઞાયક ભાવે પરિણમી રહ્યો છે એવો જ્ઞાની, એવા જ્ઞાયક ભાવમાં જે રહ્યો છે, જે અનુભૂતિ કરી રહ્યો છે, એને એવા કોઈ ભેદ નથી. જ્ઞાન દર્શન કે ચારિત્ર એવા કોઈ ભેદ હોતા જ નથી, બધું એક રૂપે જ છે. આપણે સમજવા માટે એ જ્ઞાન દર્શન ચારિત્ર એવા ભેદ પાડીએ છીએ. આ અગાઉ ગાથામાં પણ વાત આવી ગઈ છે, આ વાત તો અશ્વાળમાં પણ આવી ગઈ છે કે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે જે મોક્ષ માર્ગ કયો છે, પણ એવો ભેદરૂપ મોક્ષ માર્ગ નથી અને અનુભૂતિના કારણે એવી ભેદરૂપ અનુભૂતિ થતી નથી. આ સમ્યક દર્શન થયું, આ સમ્યક જ્ઞાન થયું, આ સમ્યક ચારિત્ર છે, એટલે કે સમ્યક તો આચરણ ચારિત્ર આ રીતે છે, આ એવું કોઈ ભેદરૂપે એમાં થતું નથી. એ અનુભૂતિ જે છે એ તો આનંદ રૂપે અનુભૂતિ થાય છે અને એમાં કોઈ ભેદ નથી. એટલે આપણે જે ઉદાહરણ લઈએ છીએ, શરબતનું ઉદાહરણ લઈએ છીએ કે એના ઇન્ગ્રેડિયન્ટ એક એક અનુભવમાં નથી આવતા. શરબત બનાવીએ ત્યારે આપણે અંદર એક એક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીએ છીએ, એ વાત જુદી છે. એ તો સમજવા માટે છે, તો રેસીપી આપવા માટે છે કે કઈ રીતે તમે શરબત બનાવ્યું, તો કહીએ કે આ રીતે અમે શરબત બનાવ્યું ને એની અંદર આ બધું છે ને એનો સ્વાદ બધાનો આવે છે, એમ વર્ણન કરીએ આપણે એક પછી એક કે જો એમાં કેસરનો સ્વાદ આવે છે, ઇલાયચીનો સ્વાદ આવે છે, બદામનો આવે છે, ખાંડનો આવે છે, લીંબુનો આવે છે, આ બધું આવે છે, વરિયાળીનો સ્વાદ આવે છે, બધું આવે છે. આ બધું વર્ણન થાય, પણ જ્યારે પીએ ત્યારે અનુભવમાં શું આવે? શરબતનો જ અનુભવ થાય, બીજા કોઈનો અનુભવ નથી થતો. એ બધું એક સાથે જ અનુભવમાં આવે છે. એટલે એવું ભેદરૂપે છે જ નહીં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની મોક્ષ માર્ગ જે કહેવામાં આવ્યું છે એ નિશ્ચયથી જે છે એ એવું જ સ્વરૂપ છે. અને જ્યારે અનુભૂતિનો કાળ છે તે બધું એક રૂપે અનુભવાય છે, આત્માનો અનુભવ એક રૂપે થાય છે, અખંડ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એટલે જે જ્ઞાની, એવો જ્ઞાની અહીંયા લીધો છે કે જે જ્ઞાયક ભાવમાં છે તે એવો જ્ઞાની, એટલે જ્ઞાયક ભાવમાં આવા ભેદ નથી. બરાબર, સરસ રીતે સમાધાન આપી દીધું છે. ગુરુદેવ સિવાય આવા કોણ સમાધાન આપી શકે પ્રભુ? એ તો અંદરમાંથી વાણી આવતી હતી તે વખતના એમની સામે બેઠેલા એ જીવોના ધન ભાગ્ય કે પ્રત્યક્ષ ગુરુદેવની વાણી સાંભળતા હતા. આપણી પાસે પણ એજી વાણી ઉપલબ્ધ છે, આપણે પણ એ વાણીને સાંભળીએ એવી આપણને પણ ખૂબ 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 સરળતા મળી ગઈ છે. એટલા પુણ્ય છે કે આપણને ગુરુદેવની વાણી આપણને આપણા ઘેરે બેઠા સાંભળવા મળે, આપણને આ શાસ્ત્ર સાથે હોય અને બધું જ સ્પષ્ટ થઈ જાય. આનાથી વિશેષ પુણ્ય શું હોય પ્રભુ? આનાથી વધારે કોઈ બીજું પુણ્ય હોય નહીં. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવી છે, જેને પ્રવર્તવું છે એને માટે આનાથી વધારે બીજું કોઈ ઉત્કૃષ્ટ પુણ્ય હોઈ શકે જ નહીં. આવા શાસ્ત્ર મળવા અને આવી ગુરુદેવની વાણી મળવી, આટલી બધી સ્પષ્ટતાઓ થવી, એનાથી બીજું વધારે શું જોઈએ? આપણા સદભાગ્ય છે કે આ બધું રહ્યું. બે મહાપુરુષો વર્તમાનમાં અહીંયા ભરત ક્ષેત્રને વિશે જે થયા, એમણે બધું ગુજરાતી ભાષામાં આપ્યું ને. આપણે ગુજરાતી કોઈ ભાષા અત્યારે એટલી સમૃદ્ધ નથી. સંસ્કૃત ને અર્ધમાગધી પછી જો કોઈ ભાષા સર્વશ્રેષ્ઠ સમૃદ્ધ ભાષા જો હોય તો ગુજરાતી છે. અતિશયોક્તિ નથી, હું એટલા માટે આ વાત કરું છું કે જે જે કંઈ છે સંસ્કૃતમાં ને અર્ધમાગધીમાં છે એના ભાષાંતર હિન્દીમાં, મરાઠીમાં કે બંગાળીમાં થયા છે, તો એ જ ભાષાંતર ગુજરાતીમાં પણ છે. એટલે એ રીતે તો બધું સમાનપણું છે, પણ વિશેષતા શું છે તો કે ગુરુદેવે જે આપ્યું છે અને કૃપાળુદેવે જે આપ્યું છે એ મૂળ ગુજરાતીમાં આપ્યું છે. અને ગુરુદેવ અને કૃપાળુદેવ જેવા અત્યારે છેલ્લા કેટલાય કાળમાં કોઈ એવા હિન્દીમાં કે બંગાળીમાં કે મરાઠીમાં એવા કોઈ થયા નથી. એટલે અત્યારે જો ક્યાંય શ્રેષ્ઠ ખજાનો જો ક્યાંય પડ્યો હોય તો ગુજરાતી ભાષામાં છે પ્રભુ. અને એવી ગુજરાતી ભાષા જે શીખે એ પણ પુણ્ય છે. ઇંગ્લિશની લઈને બેઠા છે અમેરિકામાં ઘણા લોકો, કા નહીં સમજાવી શકાય આમ છે તેમ છે, એમના છોકરા ફ્રેન્ચ શીખી શકે, ગુજરાતી ન શીખે. એ પોતે ગુજરાતી છે રમેશભાઈ, પણ એ અહીંયા આ છોકરાઓને સમજાવવું મુશ્કેલ છે આમ છે તેમ છે. હું કહું કે તમારા છોકરાએ બીજી અધર લેંગ્વેજ તરીકે શું લીધું છે, તો કે સ્પેનિશ લીધું છે. એ સ્પેનિશ લઈ શકે, ફ્રેન્ચ લઈ શકે, પણ ગુજરાતી ન લે, ગુજરાતી ન લે, એમને નાનપ લાગે. બોલો, એવી તો મૂંડતા વર્તે છે. અરે એમ કહેવાય તૈયાર નથી કે ભાઈ અમે તમને ઇંગ્લિશમાં આજે સમજાવીએ છીએ એ સમજ્યા, પણ જો તમે ખરેખર સાચો એનો અભ્યાસ કરવો હોય તો મૂળ શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. અને એ બધું આપણી માતૃભાષા ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે, અથવા તો હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે, કે મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે, કે બંગાળીમાં છે, કે ભારતની ભાષામાં છે. અને આ ભાવ જે છે એ ગુજરાતી, મરાઠી, હિન્દી કે બંગાળી ભાષામાં જે આવી શકે છે એ ભાવ ઇંગ્લિશમાં નહીં આવે, કેમ કે એ સંસ્કૃતિ જુદી છે, એને માટેના અનુરૂપ એવા શબ્દો નથી. આટલું પણ એ કહેવા માટે તૈયાર નથી. મેં વિનંતી કરી, મેં કે તમે ઇંગ્લિશમાં બધું કરાવો, બધું બરાબર છે, પણ સાથે એ છોકરાઓને, બાળકોને, એ યુવાનોને તમે એટલી વાત કરો કે જેને આ કરવું છે તો 100માંથી હું માનું છું કે 5 છોકરા એવા તૈયાર થઈ જશે કે મારે ગુજરાતી ભાષા બરાબર શીખવી છે, મારે ગુજરાતી ભાષા બરાબર શીખવી છે, એવા તૈયાર થઈ શકશે જશે. અરે તમને એક વાત અત્યારે કહું, આ વાત નીકળી છે એટલે, કે અત્યારે અહીંયા રોટરીના એક્સચેન્જ પ્રોગ્રામ નીચે એક છોકરો અહીંયા આવ્યો છે, અમારા શાળા જયેશભાઈને ત્યાં ભરૂચમાં એ રહ્યો છે. એ શિકાગોથી આવ્યો છે, શિકાગોથી આવ્યો છે, વ્હાઇટ છોકરો છે, અને એટલું સરસ ગુજરાતી બોલે છે. અને એ ગુજરાતી બોલવાનું કારણ શું, તો કે મારે એક્સચેન્જ પ્રોગ્રામમાં અહીંયા આવવું હતું અને કે ગુજરાતી ફેમિલીમાં રહેવાનું હતું એટલે હું તૈયારી કરીને આવ્યો હતો. મેં એને પૂછ્યું કે તે કેવી રીતે તૈયારી કરી, તો કે ઇન્ટરનેટ ઉપરથી મેં આ બધી તૈયારી કરી. અને એટલું બધું સરસ ગુજરાતી બોલે છે અને એટલું બધું સરસ રીતે ગુજરાતી સમજે છે. હવે એ જેના ઘરમાં માતૃભાષા ગુજરાતી નથી, જેનું ઓરિજિન ગુજરાતી નથી, માત્ર એક્સચેન્જ પ્રોગ્રામમાં આવવા માટે એને 2-3 મહિનાની તૈયારી કરી અને એટલું સારી રીતે જો ગુજરાતી બોલી શકતો હોય તો એ અમેરિકામાં વસતા આપણા ભાઈઓ જેમની માતૃભાષા હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી જે છે, એમની માતૃભાષા એમના બાળકોને કેમ ના શીખવાડી શકે? આ વાત મને નથી સમજાતી. જે લોકો ઇંગ્લિશમાં સ્વાધ્યાય કરાવે છે ને, એમને મારી આટલી જ વિનંતી હતી કે તમે માત્ર એટલું કહો કે આ બધું તમને જો પ્રાપ્ત કરવું હોય તો તમારે મૂળ શાસ્ત્રો વાંચવા જોઈએ અને એ ભાષા તમારે શીખવી જોઈએ. અરે રશિયા જઈ અને મેડિકલ કરે છે તો રશિયન ભાષા 1 વર્ષ સુધી શીખવા માટે તૈયાર છે, એમાં એમને વાંધો નથી આવતો. અને આ ધર્મની ભાષા જે શીખવી છે એમાં એમના બાળકોને તકલીફ પડી જાય છે. એ એમના બાળકોનો વાંક નથી, એ પેરેન્ટ્સનો વાંક છે. એ પેરેન્ટ્સ એમને એવું અનુમોદન આપતા નથી, એમને પોતાની ભાષા પ્રત્યેનું માન નથી, એમને ભાન નથી કે આ ભાષામાં શું પડ્યું છે. આ ગુરુદેવની વાણી મૂળ ભાષામાં જે પડી છે અને ગુરુદેવ જ્યારે બોલતા હોય ત્યારે આપણે પ્રત્યક્ષ સાંભળીએ, અને જો તમને ભાવ ના આવે તો મને કહેજો. તમે 1 વર્ષ ગુરુદેવના પ્રવચન સાંભળો અને તમે સમ્યક દર્શનની નજીક ન પહોંચો તો મને કહેજો. તમે 1 વર્ષ સાંભળો અને ન પહોંચો તો મને કહેજો. અરે એક એક પ્રવચન ભાવથી ભરેલા છે. તમે ગુજરાતી છો અને ગુજરાતી ભાવ જ્યારે ગુરુદેવ જે રીતે બોલે છે એ ભાવ તમે સાંભળો છો ત્યારે તમને ખ્યાલ આવે કે આ શું વાત ચાલી રહી છે. આવી અભૂતપૂર્વ વાત જે ગુજરાતી ભાષામાં મળી છે એ આપણું સદભાગ્ય છે, આપણું મહા 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 પુણ્ય છે. આવું પુણ્ય ક્યારેક જ હોય કે જ્યારે આપણને બધું મળ્યું હોય, અને હવે આપણે એ પુરુષાર્થ કરવાનો છે. ગુરુદેવે આ રીતે સમાધાન આપ્યું છે ભાઈ, ખોટા પ્રશ્નો ન કરવા. અને એ રીતે આપણે અહીંયા 26મો બોલ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે બાકીના બોલ લઈશું અને તે પછીથી કળશ છે એ કળશ પણ લઈશું. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત. જયતે વરતે જયતે.